શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, શ્રી પર્યુષણ મહાપર્વ સંવત 2052, શ્રી આત્મસિદ્ધિ દશાનિકા મહોત્સવ સંપૂર્ણ આત્મસિદ્ધિ સ્વાધ્યાય પ્રવચન ક્રમાંક 6, વિષયસૂત્ર આત્માર્થી લક્ષણો ગાથા 34-42, સ્વાધ્યાયકાર શ્રી વસંતભાઈ ખોખાણી.
મહાદેવ્યા કોક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. અનંતી કૃપા જ્ઞાની પુરુષોની આ જીવ ઉપર છે કે જે જ્ઞાની પુરુષોએ આ અનાદિના પરિભ્રમણમાં અનંત દુઃખ પામતા એવા જીવને મુક્તિનો માર્ગ બતાવ્યો. આ કાળમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ આપણી ગરવી ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા જગતના જીવોને આ મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી. એ આત્મસિદ્ધિના જુદા જુદા અધિકાર ઉપરની આપણી સ્વાધ્યાયની વિચારણા ચાલુ છે. મોક્ષને મેળવવા માટે જે જીવો જગતના છે એના કૃપાળુ દેવે બે પ્રકાર કહ્યા. આત્મા પ્રાપ્ત કરવો છે પણ એક મુમુક્ષુ છે અને એક મતાર્થી છે. બંને આત્મા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે અને એવા મતાર્થી જીવ જેમાં ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાનીનો સમાવેશ થાય છે એવા જીવો સવારે એમાં મતાર્થી જીવના લક્ષણ ભગવાને 18 લક્ષણ આપણને કહ્યા હતા તેની વિચારણા આપણે કરી કે જ્ઞાન વગરના બાહી ત્યાગીને ગુરુ માને, કુળ અને મત સંપ્રદાય ધર્મના ગુરુમાં મમત્વ રાખે, જિનેશ્વરના દેહ સમવસણ આદિ વિભૂતિથી જ જિનનું ઓળખાણ કરે, સદગુરુના યોગમાં વિમુખ બને, નિજ માન પોતાના માનને હેતુ અસદગુરુને દ્રઢ કરે, ગતિ યોનિ વગેરેના ભેદભાંગાને શ્રુત જ્ઞાન સમજે, મુક્તિ માટે પોતાના જ મત માન અને વેશનો આગ્રહ રાખે, વૃત્તિના સ્વરૂપથી તદ્દન અજાણ, વ્રતના અભિમાનથી યુક્ત, લૌકિક માનના હેતુને કારણે પરમાર્થનું અગ્રહણ, શબ્દોમાં જ સિદ્ધાંતોની વાતો જાણે, વ્યવહાર માર્ગનો લોપ કરીને સાધન રહિત બને, જ્ઞાન દશા નહીં પામવા યોગ્ય એવું અનધિકારીપણું, સાધન દશા જેણે ગુમાવી દીધી છે એવું અનધિકારીપણું, એ જીવના દુર્ભાગ્યની અંદર કશાયનું ઉપશમન નહીં, અંતરમાં વૈરાગ્ય નહીં, જીવમાં કોઈ સરળતા નહીં અને વિચારમાં કોઈ મધ્યસ્થતા નહીં. આવા 18 અવગુણથી યુક્ત એ મતાર્થી જીવના લક્ષણોની 10 ગાથાઓની વિચારણા આપણે સવારે કરી. ભગવાને કહ્યું કે આ અમે 18 અવગુણ તમારા એટલા માટે કહીએ છીએ કે જીવોનો મતાર્થ જાય. અને હવે આત્માર્થી જીવના લક્ષણો કે જેનાથી જીવ આત્માર્થને પામે, કયા જીવમાં આત્માર્થનો નિવાસ થાય કે જેમાં આત્માર્થના ભગવાને લક્ષણો કહ્યા છે, આવી સ્થિતિ જેના જીવની અંદર નિર્માણ થાય એવા અત્યારે તો 18 દોષ 18 અવગુણ એ આપણે દૂર કરવા માટે જાવા માટેનો બોધ છે. પણ જીવે તો એવા કયા લક્ષણો, એવી કઈ ગુણ સંપદા અમે પ્રાપ્ત કરીએ કે જેથી કરીને અમારા જીવનમાં સાચો આત્માર્થ પ્રગટે, એ આત્માર્થીના લક્ષણોની ગાથા 9 ગાથા છે એનો સ્વાધ્યાય આજે આપણે અત્યારે આ સ્વાધ્યાયમાં લઈશું. આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળે ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. ભગવાન કહે છે આત્મજ્ઞાન જ્યાં છે એને જ ગુરુ માનવા. આત્માર્થી જીવનું લક્ષણ પહેલું એ કે ગુરુની શોધ કરે, પણ એવા ગુરુ કે જેને આત્મજ્ઞાન છે, સ્વરૂપમાં જેની સ્થિરતા છે, પોતાના નિજ ભાનની અંદર જે સ્થિર થયો છે એવો પુરુષ, એ જ ગુરુ મનાવાને યોગ્ય છે, એ જ સાચો ગુરુ છે. તે સાચા ગુરુ હોય. સાચા ગુરુ વિના સાચા દેવનું ઓળખાણ ન થાય. સાચા ગુરુ વિના સાચા ધર્મનું સ્વરૂપ આપણે સમજી ન શકીએ. આ ગુરુ જ એક એવા છે કે જે દેવને ઓળખાવે છે અને એની પ્રાપ્તિના માર્ગ માટે ધર્મનું સ્વરૂપ બતાવે છે. માટે પહેલી પસંદગી જ્યારે કરવાની છે ત્યારે ગુરુનું ઓળખાણમાં એ ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. મુનિપણાનું કહ્યું છે કે ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં, તેનું નામ મુનિપણું છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતા બોલવું પડે તો તે મૌનપણું જ છે. ગુરુનો ઉપદેશ એ મૌનપણું જ છે, કારણ કે તે રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિત છે. તો આવા સાચા ગુરુ જેને શાસનની અંદર ત્રણ પ્રકારના ગુરુ કયા, પથ્થર જેવા ગુરુ, કાગળ જેવા ગુરુ અને કાષ્ઠ જેવા ગુરુ. પથ્થર સમાન ગુરુ તો પોતે તો બુડે, બીજાને પણ બુડાડે. કાગળ જેવા ગુરુ થોડી વાર તરે પણ કઈ લાંબુ ટકે નહીં, પણ કાષ્ઠ સ્વરૂપ ગુરુ પોતે તરે અને બીજાને પણ તારે. તિન્નાણમ તારેયાણમ બુદ્ધાણમ બોહ્યગાણમ મુત્તાણમ મોગાણમ. આ સદગુરુનું લક્ષણ જૈન દર્શનમાં છે. જે સ્વયં તરે છે અન્યને તારે છે, જે બોધિને પ્રાપ્ત થયા છે અન્યને બોધિને પ્રાપ્ત કરાવે છે, જે મુક્ત થયા છે અને જે અન્યને મુક્ત કરાવી શકે છે. આવું જેનામાં તારક બળ છે એ ગુરુ છે, એ સાચા ગુરુ છે. જેનામાં તારક બળ છે એટલે તીર્થંકર, તારે તે તીર્થ, તેની સ્થાપના કરનાર એવા તીર્થંકર, જેનામાં જગતના જીવોને તારવાનું સામર્થ્ય છે. માત્ર પોતે તરી જાય એ તો શ્રુત કેવડીમાં ઘણા મુખ કેવડી આપણે ત્યાં કહ્યા છે કે પોતે તરી જાય, પરંતુ તીર્થંકરની વિશેષતા એ છે. અરિહંત તીર્થંકર પણ અરિહંત હતા, પણ એ અરિહંતની વિશેષતા એ છે કે એમાં એવા બધા વિભૂતિના ગુણો હોય છે કે જે ગુણોને કારણે એ જગતના જીવોને તારવાનું સામર્થ્ય ધરાવે છે. આવા તારક પરિબળવાળા ગુરુ એ કહે છે સાચા ગુરુ હોય. બાકી આત્માર્થીને કુળ ગુરુની કલ્પના તો આત્માર્થી લક્ષમાં લેતો નથી. આત્માર્થી નહીં જોઈ, કુળના ગુરુ, સંઘાડાના ગુરુ, ગચ્છના ગુરુ, મતના ગુરુ, પરંપરાના કારણે ગુરુ, એવા ગુરુની કોઈ કલ્પના, કલ્પના શબ્દ છે. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ, કારણ કે બધું જ કાલ્પનિક છે. જ્ઞાનની અપેક્ષાએ, પરમાર્થની અપેક્ષાએ આ બધું કલ્પના છે. કલ્પના એટલે માત્ર પોતાના મનની ધારણા ઉપજાવેલી છે, એમાં કંઈ સત્ય નથી, એને કલ્પના કીધું છે. આત્માનો અર્થ જે છે એ આત્માર્થી નહીં જોઈ. આત્માર્થી એટલે આત્માનો અર્થી, જેને આત્મા પ્રાપ્ત કરવો છે તે પુરુષ. કૃપાળુદેવ કહે છે કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. કલ્પિત ભાવમાં ક્યાંય નહીં જવું. અને આ બધી આત્મજ્ઞાન વિનાના કુળના ગુરુ, મતના ગુરુ, સંપ્રદાયના ગુરુ, આ બધી જ કલ્પનાઓ છે. આ કલ્પનાથી સાચો મુમુક્ષુ, સાચો આત્માર્થી એ કલ્પનામાં ક્યાંય રોકાતો નથી. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગે કત્વથી વર્તે આજ્ઞાધાર. આત્માર્થી છે એ પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિને પોતાના જીવનમાં પરમ ઉપકાર માને. હાજરા હજૂર વિદ્યમાન પ્રત્યક્ષ દેહધારી રૂબરૂ એવા સદગુરુની પ્રાપ્તિ જો થાય તો એ સમજે કે આ જીવનની અંદર મારા જીવનમાં પરમ ઉપકાર થયો છે. પૈસો મળે એ ઉપકાર નથી, ધન સંપત્તિ મળે એ જીવનનો ઉપકાર નથી, માન પદવી મળે તે જીવનનો ઉપકાર નથી, પૂજા સત્કાર આદિ થાય, પ્રશંસા સન્માન સમારોહ થાય, આ કોઈ ઉપકાર નથી, બહોળું કુટુંબ લાડી વાડી વજીફા આ જીવનનું કોઈ સાર્થક્ય નથી, આ કોઈ ઉપકાર નથી, આમાં જીવનું કોઈ કલ્યાણ કોઈ મંગલ થાય એમ નથી. 60-70 વર્ષના જીવનમાં આવો પરિગ્રહ કે આવા માન કે પ્રશંસા મળશે પણ જીવન તો પૂરું થશે, કારણ કે બધું દેહાધીન છે. આયુષ્યનો યોગ પૂર્ણ થયે, આ તારી રચેલી દુનિયા, આ કલ્પનાની દુનિયા, આ સપનાની દુનિયા, આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા, બધું ભસ્મીભૂત છે. એ જ પદવી એમનેમ પડી રહેશે, એ જ બધા સન્માન પત્રો એમનેમ પડ્યા રહેશે, અને પસ્તીના ભાવમાં કોઈ લેવા તૈયાર થશે નહીં, કોઈ અર્થ નથી એનો. પરમ ઉપકાર તો આ જીવતા જીવ મનુષ્ય દેહ મળ્યો છે, 5 ઇન્દ્રિય છે, સંગની પણું છે, કઈ સમજ છે, અને કઈક આત્માના કલ્યાણ કરવાની ભાવના હોય અને સદગુરુને જો પ્રાપ્તિ થાય તો એના જેવો આ જીવનમાં કોઈ બીજો ઉપકાર નથી. કોઈ માર્ગ બતાવનાર મળી જાય, ભૂલો પડેલો મુસાફર રઝળતો હોય, કૂટાતો હોય, પીટાતો હોય, આથડતો હોય, અને એ ગ્રીષ્મના તાપથી શ્રમિત થઈ ગયો હોય, થાકી ગયો હોય, શરીર કામ ન કરતું હોય, લોથ પોથ થઈ ગયો હોય, તે સમયે કોઈ ભૌમિયો મળી જાય તો એ ભૌમિયો માર્ગદર્શન કરે અને ભાઈ તારે તારા મુકામે જવું હોય તો તારા મુકામે જવાનો આ માર્ગ છે, એના જેવો ઉપકાર કોનો. એમ આ સદગુરુ છે, એવો જો પ્રત્યક્ષ સદગુરુની પ્રાપ્તિ થાય તો આ જે મુમુક્ષુ આત્માર્થી છે એને પરમ ઉપકારનું કારણ ગણે છે કે મારા જીવનમાં ઉપકાર તો બાકીના બધા લૌકિક ઉપકાર કરે, આ તો અલૌકિક ઉપકાર કરે. બાકીના જગતના જીવો જે ઉપકાર કરશે ને એ આ દેહ પૂરતું જ, આ આયુષ્ય પૂરતો જ મર્યાદિત છે, આ જન્મ પૂરતો. સદગુરુનો ઉપકાર જન્મ જન્માંતરમાં, ભવ ભવાંતરની અંદર, અને ભવના પરિભ્રમણને કાપનારો, કર્મબંધને તોડનારો થશે, જીવને પોતાના શુદ્ધ પદને પ્રાપ્ત કરાવનારો થશે. આજ નહીં તો કાલ પરંપરાએ સદગુરુના બોધના સંસ્કારો જો જીવમાં દ્રઢ થયા હશે તો જીવ મુક્તિ તરફ એનું પ્રયાણ થશે. આજ સુધી અજ્ઞાનમાં રખડતો આવ્યો છે, કર્મના કારણે ગતિ પ્રાપ્ત કરે છે, ક્યારેક દેવગતિમાં, ક્યારેક નારકીમાં, ક્યારેક મનુષ્યમાં, ક્યારેક તિર્યંચમાં, અને એમાં પણ ઊંચ અને નીચ ગોત્ર એ પ્રકારના દેહની સ્થિતિ પ્રાપ્ત કરે છે. આવું અનંત કાળ ચાલ્યો ગયો છે કારણ કે માર્ગદર્શક કોઈ હજુ મળ્યો નથી. યાત્રા ચાલુ છે, સતત ચાલુ છે, અનંત કાળથી ચાલુ છે, અને જુદા જુદા રૂપ આ યાત્રિક બદલ્યા કરે છે. ક્યારેક ઘોડો થાય છે, ક્યારેક ગધેડો થાય છે, ક્યારેક પક્ષી થાય છે, ક્યારેક પશુ થાય છે, ક્યારેક નારકીનું રૂપ ધારણ કરે છે, ક્યારેક મનુષ્યનું કરે છે, ક્યારેક દેવની જેમ ઉડવાનું પણ સામર્થ્ય પ્રાપ્ત કરે છે. પણ આ રખડપાટનો અંત નથી આવતો, આ રઝડપાટ પૂરી થતી નથી, અનંતની યાત્રાનો કોઈ છેડો વણી શકાતો નથી. આ કારણ કે જ્યારે જ્યારે આ દેહને લક્ષીને બધા ઉપકારો પ્રાપ્ત કરવામાં જ રોકાઈ રહીએ છે કે આ ફલાણા ભાઈ થકી થોડુંક મારું આટલું કામ થઈ જાય તો સારું, એ બધું કામ થશે, પણ તારું એ બધું કામ તારા સંસાર પૂરતું મર્યાદિત છે ભાઈ. એ સંસાર તો તારો આયુષ્ય સાથે સંકલિત છે. હમણાં ખેલ પડદો પડી જશે, નાટકનો ખેલ બદલાઈ જશે, વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. આ પૃથ્વીના પટ ઉપર, આ સૃષ્ટિમાં આ જીવ નવા નવા રૂપ ધારણ કરે છે, નવા નવા સ્વાંગ સજે છે. પરમ ઉપકાર જો હોય તો એ સદગુરુનો છે કે જે આખી અનંતની યાત્રાનો છેડો વણી દે આપણને, અને એવો જો મળે તો આત્માર્થી જીવને આવો જો યોગ થાય તો ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ઓલો મતાર્થી સદગુરુના યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, ઊંધો ચાલતે સદગુરુની સામે ન મળે. અને આ આત્માર્થી જીવ મન વચન અને કાયાના યોગથી, ત્રણેય યોગના એકત્વથી વર્તે આજ્ઞાધાર, સદગુરુની આજ્ઞાને સેવે, સદગુરુની આજ્ઞાને ઉપાસે, અને સદગુરુના ચરણમાં પોતે અર્પિત થઈ જાય. આજ્ઞાધાર, આજ્ઞાનો ધારક બને. કોની? સદગુરુની. 166માં પત્રમાં પરમ કૃપાળુદેવ કહે છે કે સદગુરુનો શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. જીવ માયિક વાસનાથી સંસારના ચક્કરમાં ફસાઈ ગયો છે, એની જે જે તૃષ્ણાઓ છે, વાસનાઓ છે, બધી માયિક છે, છેતરામણી છે, વંચક છે, એને ભાન ભૂલાવે છે. એમાંથી જો એને મુક્ત થવું હોય તો આવો કોઈ સદગુરુનો યોગ પ્રાપ્ત થાય, આવો કોઈ સદગુરુનો બોધ એને મળે, જે સતનું સ્વરૂપ સમજાવે, અને એની જે આ નશ્વર શરીરનું આયુષ્યનું આ જે જન્મ છે એની વિફળતાને નિષ્ફળતા બતાવે અને આત્માની સફળતા કોઈ બતાવે. પણ આવો જો મળે તો આત્માર્થી જીવ તો એને ત્રણેય યોગથી પછી અર્પિત થઈ જાય, જેને કહીએ કે સર્વરૂપેણ આત્મસમર્પણ, ડેડિકેશન ઇન ટોટો, અનરિઝર્વડલી સદગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા જ્યારે અર્પણ કરવાની છે ત્યારે નિશંકિત બનીને, નિસંદેહ બનીને કરવાની છે. કશું જ કોઈ પણ જાતનું કંઈ તેમાં ભેદ રાખવાનો નથી. એવી શ્રદ્ધા કરી અને સદગુરુના ચરણમાં અર્પિત થવાનું પરમ કૃપાળુ દેવે કહ્યું છે. બીજું કંઈ શોધમાં? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ કેનાર પુરુષ, આવો પડકાર જગતના જે કોઈ જીવો આ ચોગાનમાં ઊભા છે મોક્ષની પ્રાપ્તિ માટે, એને કહે છે કે જાઓ, સદગુરુની ઉપાસના કરો, સત્પુરુષના બોધ પ્રત્યે અર્પિત થાઓ, નિશંકિત બનો, અને પછી જો મોક્ષ ન મળે તો આવો મારી પાસે, જાઓ હું તમને આપીશ, મારું અભય વચન છે. જગતના જીવોને જબરજસ્ત આશ્વાસન આ પરમ ગુરુએ આપ્યું છે, અને મોક્ષ આપવાની વાત કોણ કરે? આ શું ઉડામણીની વાત છે? આ કોઈ ઇલેક્શનનું પ્રોમિસ છે કે મુખ્યમંત્રી રોજ લોકોને વચન આપ્યા કરે એવું વચન છે? એક સત્પુરુષ એના અંતઃકરણમાંથી મુમુક્ષુ જીવોને કહેશે, તમને જો મોક્ષ ન મળે તો આવજો મારી પાસેથી લઈ જાજો, હું તમને આપીશ. મોક્ષને આપવાનું સામર્થ્ય જેની પાસે છે, આત્માનો રણકાર અને ભણકાર જેની અંદર છે, આવી પ્રકારનો સામર્થ્યવાન પુરુષ કહે છે કે હે જીવો, જગતના જીવો, એક સત્પુરુષને શોધી લો. એ સત્પુરુષ એ જ કે જેને નિસ્દિન આત્માનો ઉપયોગ છે. જોજો, સદગુરુને શોધવામાં કઈ કુગુરુને ભટકાઈ પડતા નહીં. ક્યાંક ઝાંક જમાડ, આડંબર, દંભ, દોડ ધમામ, બાહ્ય ત્યાગ આવવામાં ક્યાંય ભટકાઈ પડતા નહીં. સદગુરુને શોધવા જવામાં કઈ ભેખડે ભરાતા નહીં. ક્યાંક એનું માન ને ક્યાંક તમારો માન કસાય જાગશે, કારણ કે કોઈ જગ્યાએ કહેશે આવો આવો, તમે જ હવે વ્યવસ્થાપક, તમારે જ બધું કરવાનું છે, તમે જ આ બધું કરો, એટલે આ જીવ પાછો હુઈલો ફૂઈલો અને પાછો એ હિંચકા ખાવા માંડી જશે. આ જગતમાં હિંચકા નાખનાર ઘણા છે ભાઈ, પ્રશંસાના ઝૂલે ઝૂલાવી નાખશે અને થોડુંક મહત્વ આપશે તો આ જીવ પાછો સદગુરુને શોધવા નીકળો તો એની બદલે પોતાના માનમાં બેસી જવાનો કે અહીંયા આપણું મહત્વ સરસ જોયું, મને તરત બોલાવ્યો, આપણને તો જરાસ કામ સોંપી દીધું, આયોજન તમે આવો બધું કરો. અરે ભાઈ, આમાં ક્યાંય પડમાતું? તું શું કરવા નીકળ્યો છો? શેના હેતુ માટે આયા થા કિસ કામ કો? શું કરો તું? શું કામ માટે, જે મહાકામ માટે જન્મ્યો છો? ભગવાને તને શું કહ્યું છે? સત્પુરુષની શોધ કર, એને બદલે તું તારું સ્થાન શોધવા ગયો ને ત્યાં બેસી ગયો કે અહીંયા આપણને જરા મજા છે, આપણું માન જળવાય છે, ઠીક છે, મજા આવે છે, ચાર જણા આવે પૂછે છે, ત્યાં તો કોઈ આપણો ભાવ નથી પૂછતું, એટલે અસદગુરુને દ્રઢ કરવા માંડી ગયો. ભાઈ, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, વાંચવામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની આચરણા છે, બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી. સદગુરુને ઓળખવાના આ ભગવાને માપદંડ આપ્યા છે. એક એક ડગલે ને પગલે મુમુક્ષુનું માર્ગદર્શન કર્યું છે શ્રીમદ રાજચંદ્રજીએ. કોઈ વાતમાં મુમુક્ષુને એમને મૂકી નથી દીધો. એને ડગલે ને પગલે એને દ્રષ્ટિ આપી છે, એને સહારો આપે છે, અને ભગવાન એને ચિહ્ન આપે છે, એંધાણ આપે છે, મૂલ્યાંકન આપે છે કે જો તારે આવી રીતે શોધવાના છે. આવું એનું ઓળખાણ છે, આવા એના લક્ષણ છે, આવી પ્રકારનું છે, આવા એના ભયસ્થાન છે. આ ભયસ્થાનમાં પણ તું ક્યાંય રોકાતો નહીં. આવા સદગુરુને શોધવા વાળો આત્માર્થી જીવ, એના મનની અંદર એક સ્થિતિ બહુ સ્પષ્ટ હોય છે. જે આત્માર્થી છે એની મનની ભૂમિકા કેવી હોવી જોઈએ? કૃપાળુ દેવે 36મી ગાથામાં આ આત્માર્થી જીવની વાત જે મૂકી છે એ બહુ સરસ મૂકી છે કે આત્માર્થી જીવનું લક્ષણ કે જેને આત્માર્થને સાધવો છે, પરમાર્થને પરમાર્થને પામવો છે, એ એક બાબતમાં બહુ સ્પષ્ટ થઈને નીકળ્યો છે. હવે એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. બહુ ક્લિયર છે. મોક્ષના માર્ગ બે નથી. આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે. મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. તે વાટ સર્વસ્થળે સંભવિત છે. તે માર્ગ આત્મામાં રહ્યો છે. આંખ 54માં ભગવાને સ્પષ્ટતા કરી છે. જે વાટેથી મહાવીર તર્યા તે જ વાટેથી કૃષ્ણ તરશે. જે વાટેથી કૃષ્ણ તરશે તે જ વાટેથી મહાવીર તર્યા છે. મહાવીર રામ કૃષ્ણ કોઈને તરવાનો માર્ગ ભિન્ન નથી. જે કર્મથી મુક્ત થયા એ તરી ગયા. હિસાબ ચોખ્ખો છે. એ બુદ્ધ હોય, મહાદેવ હોય, શંકર હોય, પરબ્રહ્મ હોય, શિવ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, જે નામ દેવા હોય દેજો. હેમચંદ્રાચાર્યજીએ કહ્યું, કુમારપાળ મહારાજાએ સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. બ્રાહ્મણોએ કાન ભંભેરા કે જૈન આચાર્ય છે, તમે ભલે રાજામાં તમે એને રાજગુરુ તરીકે બેસાડ્યા છે, પ્રજાગુરુ તરીકે બેસાડ્યા છે, પણ તમારા આવા ધાર્મિક કાર્યમાં આ હેમચંદ્ર અનુમોદના તમારી કરશે નહીં, કારણ કે એ તો જૈન મુનિ છે એટલે સોમનાથના મંદિરમાં આવવાના નથી. કરો પરીક્ષા કરવી હોય તો. એને તો એમ કે જૈન મુનિનો કાંકરો કાઢી નાખીએ આપણે. એટલે બ્રાહ્મણોએ કુમારપાળ મહારાજને કહ્યું. કુમારપાળ કે બને નહીં, મારા ગુરુ તો એ કળીકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એનો આટલો ઉદાત્ત દ્રષ્ટિકોણ, આવું વિતરાગ સ્તોત્રની જેણે રચના કરી છે, અને કુમારપાળ મહારાજાને જેણે ધર્મના સિંચન કર્યા છે, અરે રખડતા કુમારપાળને રાજગાદીએ પહોંચાડનાર પણ હેમચંદ્રાચાર્ય હતા. ખંભાતના શાસ્ત્રના ભંડારમાં છુપાવી દીધા હતા શત્રુઓથી બચાવવા માટે થઈને. ઉપાશ્રયની અંદર પણ અભયદાન આપનાર એ આચાર્ય હેમચંદ્ર, અને કુમારપાળને ગાદીએ બેસાડીને પછી આખી ગરવી ગુજરાતની અંદર એના આખા વિદ્યાગુરુ અને પ્રજાના એ સંસ્કાર ગુરુ બની ગયા. કુમારપાળને એમ થયું એટલે એમને ગુરુની વિનંતી કરી કે રાષ્ટ્રના ગૌરવ સમા સોમનાથનો ઉદ્ધારનું મેં કામ કર્યું છે, અને એની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ગુરુદેવ આપ આશીર્વાદ આપવા માટે પધારશો? તો કે બેશક. તમે એવું મુહૂર્ત જોડાવજો કે જેથી કરીને અમે વિહાર કરી અને પાટણથી સોમનાથ પાટણ પહોંચી શકીએ. અત્યારે અમે સિદ્ધપુર પાટણમાં બેઠા છે. ઉત્તર ગુજરાતમાં એ રાજધાની હતી સિદ્ધરાજની. ગુજરાતની રાજધાની સિદ્ધપુર પાટણમાં હતી. સોમનાથનું મંદિર પ્રભાસ પાટણમાં છે. અમે વિહાર કરી શકીએ એ પ્રકારે સમયનું આયોજન કરીને કરજો, જરૂર અમે આવીશું. એટલે કહ્યું, એ તો આવશે પણ એ પાછા અપાશ્રમમાં બેસી જવાના. સોમનાથની બાજુમાં જૈન ચૈત્ય છે ચંદ્રનાથ પ્રભુનું, એમાં બેસશે. એ કઈ તમારા મહાદેવના મંદિરમાં આવશે નહીં. કુમારપાળ મહારાજાને થયું કે મારા ગુરુએ મને જયારે કહ્યું છે ત્યારે ક્યાં વાત જાય છે. ઇતિહાસ કહે છે કે સોમનાથના મંદિરમાં જઈ અને હેમચંદ્રાચાર્યજી સ્તોત્રની રચના કરી, અને સ્તોત્રની રચનામાં કહે છે ભવ બીજના અંકુરનો જેને નાશ કર્યો છે એ તું શંકર હોય, બ્રહ્મ હોય, વિષ્ણુ હોય, એ જિનેશ્વર હોય, બુદ્ધ હોય, જે હોય તે મારા તને નમસ્કાર છે. આનંદ ઘન પણ એની ચોવીસેના પદ ગાય છે ત્યારે કે રામ કહો, રહેમાન કહો, કોઈ કહો, મહાદેવ રી. અરે અમારે તો જેને પોતે કર્મથી મુક્ત થયા છે, સંસાર પરિભ્રમણ જેને સમાપ્ત કર્યું છે, ભવના બીજરૂપ અંકુરોનો જેને નાશ કર્યો છે, આત્માના શુદ્ધ ચૈતન્ય સામર્થ્યને જેને પ્રગટ કર્યું છે, એને તમારે જે નામે કહેવું એ કહો, એને અમે તો નમસ્કાર કરીએ છીએ, કારણ કે એ જ પદને અમારે પામવું છે. માનતુંગ સુરીશ્વરજી મહારાજે ભક્તામર સ્તોત્રની અંદર પણ એ જ કહ્યું કે તમે જ સાચા બુદ્ધ છો, તમે જ સાચા શંકર છો, તમે જ સાચા વિધાતા છો, હે દેવાધિદેવ તમે જ સાચા જગતના ત્રાતા છો. કોઈને કાંઈ વાંધો નથી, મહાન આચાર્યોને વાંધો નથી, હેમચંદ્રાચાર્યને વાંધો નથી, માનતુંગ સુરીને વાંધો નથી, આનંદ ઘનને વાંધો નથી, વાંધો તો આ બધા મતારથી ભેગા થયા છે એને જ. આત્માર્થી જીવને કોઈ વાંધો નથી, એને તો પરમાત્માનું સાચું ઓળખાણ છે, અને એ છે કે જે ભવની કટી કરે, કર્મ કટેસો જીને વચન. પરમ કૃપાળુ દેવે સીધી વાત કરી કે જીનેશ્વરના વચન કયા, તો કે જીવને કર્મથી છોડાવે તે, બાકી નહીં. બહુ સીધો હિસાબ છે. કે છે એ ભાઈ, આવું ત્રણ કાળમાં પરમાર્થના માર્ગ બે હોય નહીં, એક જ હોય. પાત્ર ભેદે, દેશકાળ ભેદે, સમય ભેદે એના સ્વરૂપ જુદા જુદા હોય, પરંતુ માર્ગ એક જ છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. આ ત્રણની એકતા થાય, ત્રણેય અભેદ રૂપે, એકપણે અને અવિરુદ્ધ રૂપની અંદર જ્યારે આ જીવની અંદર પરિણામ પામે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, ત્યારે જીવનો મોક્ષ થાય. પછી ગમે તે દર્શનમાં હોય તો આ દશા જેની થઈ હોય એ જ મુક્તિને પામે. કર્મના પોટલા સાથે રાખીને મોક્ષે જવાતું નથી, રાગ દ્વેષના પોટલા માથા ઉપર લઈને કોઈ જગતમાં મોક્ષે ગયું નથી. વાત એક જ છે, રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થાય તો મોક્ષ થાય. બહુ સિદ્ધાંત, જૈન દર્શન એટલું બધું ગણિતની દ્રષ્ટિએ એટલું સ્પષ્ટ છે કે આના જેવો ગણિતાનો યોગ જગતની અંદર બીજો નથી. ગણિતાનો યોગ એટલે ચોક્કસ વાત, અહીંયા લગભગની વાત નહીં, આશરો નહીં, એ કદાચ આમ થાય કે નહીં હું માનું એવી કઈ વાત નહીં. અષ્ટકર્મથી રહિત થઈશ સિદ્ધ છો, ચાર ઘાતી કર્મનો નાશ કર્યો છે તું અર્યન છો, 36 ગુણો પ્રગટ થયા છે તું આચાર્ય છો, 27 ગુણ પ્રગટ થયા છે તું સાધુ છો, 45 ગુણ પ્રગટ થયા છે તું ઉપાધ્યાય છો. અમે તારો સ્પષ્ટ અહીંયા બધાના માપદંડ, બેરોમીટર બધું, એના ગુણ માપ આંકણી બધું નક્કી છે. આની અંદર ક્યાંય ઉડામણીની વાત નથી, ક્યાંય લગભગની વાત નથી, અહીંયા સ્પષ્ટતાની વાત છે, ગણિતાનો યોગ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને. આવો ત્રણેય કાળમાં જે એક છે, અખંડ વહેતો તે મોક્ષ માર્ગ, શાશ્વત, ક્યારેય ખંડિત થતો નથી, એને મોક્ષ માર્ગ કહેવાય છે. એ પરમાર્થ તરફ જે પ્રેરે, જે દોરે, જે લઈ જાય, એવો જે વ્યવહાર હોય અમારે સંમત છે, તે વ્યવહાર સંમત. પરમાર્થનો પંથ, જૈન માર્ગ શું? કૃપાળુદેવ કહે છે રાગ દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. વાત સ્પષ્ટ, ક્રિયાકાંડ, ડંકા નિશાન, વિધિ વિધાન, એનાથી માર્ગનું ઓળખાણ આ પુરુષ નથી આપતો. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ગાંધીએ પ્રશ્ન પૂછ્યો છે આફ્રિકાથી, ધર્મ શું? જીવને પોતાના સ્વરૂપમાં સ્થિર કરાવે તે ધર્મનું સ્વરૂપ છે. એને એમ હતું ગમણા કહેશે જૈન ધર્મનું, હિન્દુ ધર્મ કાંઈ નહીં. અહીંયા તો વાત સ્પષ્ટ, જુઠાભાઈને પત્રમાં લખ્યું અને ઈચ્છાશંકર ત્રિપાઠીને પણ લખ્યું, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ. 14 વર્ષની ઉંમર પહેલા લખાયેલી એમની પુષ્પમાળામાં એને એક વાક્ય લખ્યું, જે વાક્ય વાંચીને વિનોબાજી અને ગાંધીજી બંને વાંચતા વાંચતા ઝૂમી ઉઠ્યા હતા. અને વિનોબાએ પૂછ્યું, ગાંધી તમે આનો અર્થ શું કરો છો? ભાઈ, તું ગમે તે ધર્મમાં માનતો હો તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. ગાંધી કહે છે, આ તો એનો આત્મયોગ છે. આની વાત શું થાય? આ તો પૂર્વ જન્મની સાક્ષી છે કે આ કોઈ જન્મ જન્માંતરનો યોગેશ્વર છે. આની વાણીમાં તો આ વાત છે. એટલે એને મનસુખરામ સૂર્યરામને લખ્યું કે મને આ મત કે તે મતની આકાંક્ષા નથી, પણ રાગ રહિત થવાની પરમ જિજ્ઞાસા છે. એને માટે જે જે સાધન કરવા જોઈએ તે કરવા એવી મારી દ્રઢ માન્યતા છે, અને એ માટે મહાવીરના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે. કારણ કે મહાવીરે જગતને રાગ દ્વેષ રહિત થવાનો, કર્મથી રહિત થવાનો, અને આત્માની જે મલિનતા છે તે તેનામાં રહેલા કર્મ અને કર્મનું કારણ તે જીવના કષાય રાગ ને દ્વેષ, ત્રણ કાળમાં માર્ગ એક હોય આવી તો આત્માર્થીની પહેલી શ્રદ્ધા. અને આ પરમાર્થ ત્રણ કાળમાં જે એક જ સ્વરૂપ જેનું છે, અખંડિત છે, એવા પરમાર્થ તરફ જે સાધન લઈ જાય, જે સાધનથી તે પરમાર્થ પ્રાપ્ત થાય તે અમારે સમન છે. એ ક્યાંય બંધાયેલો નથી. આમ જ જોઈએ, આમ જ નહીં, એ કોઈ ક્રિયાકાંડ વિધિ વિધાનથી બંધાયેલો નથી. એક જ કે આનાથી મારા રાગ દ્વેષ ઓછા થશે, આનાથી કર્મના બંધન ઓછા થશે, વિષય કષાયની મંદતા થશે. જો થતી હોય તો ગમે તે સાધન હોય તું કર, તને કોઈએ યષ્ટાંગ યોગ બતાવ્યો હોય તો કર, કોઈએ માળા ફેરવવાનું કીધું હોય તો કર, કોઈએ કંઈ પણ પ્રકારનો કોઈ યોગ ધર્મમાં કહ્યો હોય કર, ગમે તે કર. એક જ લક્ષ્ય કરવાનું કે આનાથી મારા કષાય ભાવના પરિણામ મંદ થાય છે. પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર સમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા સદગુરુ સતશાસ્ત્ર સમિતિ ગુપ્તિ અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. એમ અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થને પામી શકાય, આમ કહેવાનો શાસ્ત્રનો આશય છે. શાસ્ત્ર તો કહે છે કે ભાઈ તું ગમે તેમ કરીને ઉપવાસ થાય તારાથી તો થાય તો કર, ન થાય તો ઓછું ખા, મોહ ઓછો કર, રાગદ્વેષ ઓછા કર, વિષય કષાયમાંથી તું નિવૃત્ત થા, પાછો ફર સંસારની પર પદાર્થની મોહિનીમાંથી તું પાછો ફર, અને આ દેહની આસક્તિની અંદર તે જોડાયેલો છું અને તેને કારણે સંસારના પદાર્થ તરફ તારો લુબ્ધતાનો ભાવ છે, અને એના કારણે આ ખોટી માન્યતાના કારણે ક્રોધ માન માયા ને લોભ આ ચાર કસાઈની જે ચોકડી છે જે જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે, એને કારણે એક કસાયો તારા જીવનમાં બળ પામે છે, પોષણ પામે છે. કારણ કે તને આ જીવનની પર પદાર્થની આસક્તિ, એમાં મમત્વ, એની અંદર લુબ્ધતા, તારો અહમ ભાવ અને તારું મમત્વપણું જગતના પદાર્થ લેવામાં દોડ્યું છે, અને માટે તે કસાયનો સહારો લીધો છે. કસાય તારા જીવનની અંદર પોષણ મેળવે છે, એનાથી તું વિરક્ત થા. સાચો માર્ગ વિરતિનો છે, વિરક્તિનો માર્ગ છે. આ સંસારમાં વૈરાગ્ય શિરોમણી ભર્તૃહરિ મહારાજાએ વૈરાગ્ય શતકની રચના કરી, એમાં કહ્યું કે 17 પ્રકારની સંસારની સ્થિતિ બતાવીને કહ્યું કે ભોગમાં રોગનો ભય, રૂપમાં લૂંટનો ભય, દ્રવ્યમાં રાજાનો ભય, આમાં અનેક અનેક બાબત બતાવી. એણે કહ્યું કે ભાઈ, કોઈકે પૂછ્યું હશે ભર્તૃહરિને, આ તમે દરેક બાબતમાં ભય 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 બતાવ્યા કરો છો, તો આ સંસારમાં અભય જેવું ખરું કે નહીં? તો કે વૈરાગ્ય એકમાત્ર અભય છે. આ સંસારમાં જેને વૈરાગ્ય છે એને કોઈ ભય નથી. ભય ભોગીને હોય, વૈરાગીને કોઈ ભય હોય નહીં. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આ પાયાની વાત આત્માર્થી જીવનું લક્ષણ એ સમજે છે કે સાચા ગુરુ મારે શોધવા છે, એનો પરમ ઉપકાર મારા જીવનમાં છે. ત્રણ કાળમાં માર્ગ તો એક જ હોયો, બીજો હોય નહીં. અને એ માર્ગ તરફ બતાવનાર, જે પ્રેરણા કરનાર, એવો વ્યવહાર મને જે બતાવે એ મારા સાચા ગુરુ છે એમ અંતરમાં વિચારીને અંતરમાં ઝૂરણા જાગી છે. અંતરમાં વિચારવું અને બુદ્ધિથી વિચારવું, દિમાગથી તર્કથી વિચારવામાં ફરક છે. આપણે તર્કથી વિચારીએ છીએ, અનુમાનથી વિચારીએ છીએ, વાદ વિવાદના ધોરણથી વિચારીએ છીએ, પરને લક્ષ્યમાં રાખીને વિચારીએ છીએ કે હું હારો કેમ લાગડું, એટલે માં વિચારમાં દંભ હોય, સામાને કેમ સારું લાગે આડંબર હોય, એમાં સ્વાર્થ હોય, એમાં માન બુદ્ધિ હોય. અંતરથી વિચાર કરવો છે, એમાં મારે કોઈને સારું લાગે ખરાબ લાગે આખા જગતની મને પરવા નથી, મારું હિત શેમાં છે, મારું કલ્યાણ શેમાં છે. મારે પરદ્રષ્ટિએ નથી વિચાર કરવો, મારે સ્વદ્રષ્ટિએ વિચાર કરવો છે. આને જ જ્ઞાનીઓ વિચાર કહે છે. બાકી તો જ્ઞાનીઓએ આપણું જે કીધું છે વિચાર કરીએ છીએ એને જ્ઞાનીઓએ કલ્પના કીધી છે. આ તો બધી કલ્પના ને જલ્પના છે અને એ મનના વિકાર છે, વિચાર નથી. વિચાર તો એ છે કે જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે, એની પ્રાપ્તિનો વિચાર કરે, અનંત અવ્યા બાદ પોતાના સ્વરૂપમાં સ્થિત થવાનો વિચાર કરે. બાકી આ બધા વિચાર છે તો પરિભ્રમણના વિકાર છે બધા. એને વિચાર કીધો નથી, કલ્પના કીધી છે. જીવ પ્રાય કલ્પનામાં હોય છે કારણ કે એનો વિચાર પરલક્ષી હોય છે, ક્યારે અંતરથી વિચાર નથી કરતો. ટોક ધાય સેલ્ફ, તારી જાત સાથે વાત કર. ગાંધીજી કહેતા લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ, લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ. અંતરાત્માના અવાજને જરા સાંભળવા માટે કોશિશ કર. દુનિયાના કોલાહલમાં એટલો બધો પડ્યો છું કે તારી શ્રવણેન્દ્રિય બાહ્ય ઉપયોગમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ છે, બહુ નજીકમાં રહેલો અંદરમાં ઉઠતો અવાજ સમયે સમયે પોતાના સ્વરૂપનો તને સંભળાતો નથી. એટલે પ્રાર્થના કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. પ્રાર્થના કર, તારી જાત સાથે સંવાદ કર. બધાને એપોઇન્ટમેન્ટ આપસ, ક્યારેક આને તો એપોઇન્ટમેન્ટ આપ કે 10 મિનિટ આખી દુનિયા સાથે મારે કાંઈ સંબંધ નથી. બધા જ પ્લગ ખેંચી લે, બધા જ કનેક્શન કાઢી નાખ અને અંતરાત્મા સાથે 10 મિનિટ માટે જરા એની સાથે સંવાદ કર. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અને અંદરથી જે જવાબ મળશે એ સત્યનો રણકાર હશે, છૂટવાની વાતનો ભણકાર હશે કે હે જીવ, અત્યારથી અનાદિકાળથી અત્યાર સુધી તું આ પરમા પરમા અને માયામાં ને આસક્તિમાં ડૂબી રહ્યો છું, ક્યારેક તું તારો વિચાર કર. આ મનુષ્ય જન્મમાં આવો અવકાશ પ્રાપ્ત થયો છે કે જ્યારે તને આ પંચેન્દ્રિયપણું સંજ્ઞીપણું મળ્યું છે અને આવા ભારત વર્ષની અધ્યાત્મ ભૂમિમાં તારો જન્મ થયો છે, ઉચ્ચ ગોત્રમાં તારો જન્મ થયો છે, ખાવા પીવાના કોઈ તારે ભીખ માગવી પડે એવું નથી, એવી તારી પુણ્યાય લઈને આવ્યો છું, તો બે ટંક ખાવાનું તો મળી રહેશે. હવે જગતના ભોગ લાલસાની અંદર અને ભોગ પરિભોગની અંદર તું આ મનુષ્ય જન્મને વૃથા ગુમાવવાની મૂર્ખાઈ શું કામ કરસ? વિચાર કર, અવસર બેર બેર નહીં આવે. આનંદ ગંજી પોકાર કરીને કહે છે, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એક સદગુરુને શોધજે. ઓલો જગતને જીતવા નીકળો તો ને સિકંદર, એને પણ એના ગુરુ ડાયજીની સમજ્યો તો કે આને આ સમ્રાટને અત્યારે રોકવા જઈશ તો રોકાવાનો તો નથી અને મારું કીધું કાંઈ માનવાનો નથી. એને કીધું કે ગુરુદેવ હું જાઉં છું, તમારા માટે કંઈ ગિફ્ટ લેતો આવું? આપણે જેમ વિદેશ જતા હોય તો કંઈ હગા વાલા બધાને યાદ કરી કરીને કંઈક હવને માટે કંઈ ગિફ્ટ હંપેતરા. વળી આને પૂછ્યું કે તમારા માટે શું લાવવું? તો કે જા તું દુનિયા જીતીને જાય છે એમાં ભારત વર્ષને જીતીને પાછો આવ તો મારે તો બીજું કઈ જોતું નથી, ત્યાંથી એક સંતને લઈને આવજે. અને જાતા જાતા નહીં યાદ આવ્યું આ અઢળક માલ ખજાનો, આટલો બધો વણઝારોની વણઝાર લડાઈ ગઈ છે, સોને કી ચીડિયા જેવું ભારત વર્ષની અંદર એ સોના રત્નોનો મહામૂલો ભંડાર, અખૂટ ભંડાર નિધિ લઈને જાય છે. અરે મારા ગુરુએ કીધું છે એક સંતને લઈ જવાના છે, અરે આમાં બાવાનો ક્યાં ટૂટો હતો આ દેશમાં, એકાદાને પકડીને બેહાર દો એટલે કામ પતે. અહીંયા તો બધા બાવા જેવા જ છે, કેમ કે અહીંયા ક્યાં અમેરિકા હતું, ક્યાં પૈસાના આધાર ઉપર આ દેશની સંસ્કૃતિનું જીવન હતું. ત્યાગના આધાર ઉપર, ત્યાગ અધિષ્ઠિત સંસ્કૃતિ છે. અહીંયા દ્રવ્ય હોવું એ ગૌરવ નથી, દ્રવ્ય ન હોવું એ ગૌરવ છે, પણ એના ગૌરવ સાથે, ભાન સાથે. કહ ભાગ્યવંતા બનતે, આ સંસારની અંદર ભાગ્યવંત કોણ છે? કૌપિન ધારી ખલુ ભાગ્યવંતા. હે શિષ્ય, જેને માત્ર એક કૌપિન ધારણ કર્યું છે લજ્જા માટે, એ જ આ સંસારમાં ભાગ્યશાળી છે. અહીંયા ક્યાં બેંક બેલેન્સ ઉપર ભાગ્યશાળીની ગણતરી થાય છે કે ભાગશાળી કોણ, બંગલા કેટલા, એસ્ટેટ ડ્યુટીનું પત્રક ભર્યું છે કે નહીં, વેલ્થ ટેક્સનું પત્રક ભર્યું છે કે નહીં, એ ભાગશાળી નથી. કંચન કામિનીનો ત્યાગી કોણ છે? એ ભાગશાળી છે. એ સંતને તેડવા જાય છે ના એક સૈનિકોને, કે છે કે હાલ મારા બાદશાહ કે છે કે તને લઈ જવો છે, પાસપોર્ટની કઈ જરૂર નથી, સમ્રાટ ભેગો છે. અહીંયા તો પાસપોર્ટ સારું થઈને 3 દિવસ હૂતો રહીએ મુંબઈની ફૂટપાથ ઉપર, જાણે લૂંટાઈ જાય છે દુનિયામાં ન ગયો હોય તો. આપણે લકી, આપણે લકી શું, ધૂળ લકી, વાત જુદી છે. બોલો કે છે શું છે ભાઈ? તો કે હું સમ્રાટ સિકંદરનો સેનાપતિ આવ્યો છું અને આજે સમ્રાટ તારા ઉપર ખુશ થઈ ગયા છે. આ જગતમાં કોઈને આવું ભાગ્ય ન મળે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એને સામેથી તને તેડવા મોકલે, એનું તેડવું આવ્યું છે બાદશાહનું. અહીંયા તો પ્રધાનનો પીએનો ફોન આવે ને તો ઊંચો નીચો હાલે, અને ચારે બાજુ પડોશમાં કહી આવે કે મારે એની યારે ઘર જોવું. પણ એલેક્ઝાન્ડર ધ ગ્રેટનો સેનાપતિ આવીને કહે છે, અને ઓલો કહે છે, યોગી બેઠો છે પથ્થર ઉપર અને સૂર્યની આતાપના લઈ રહ્યો છે, નિજ સ્વરૂપના ધ્યાનમાં છે, કે ભાઈ તારે વાત કરવી હોય તો કરજે, પણ જરા આગો ઉભો રહે, આ તડકો આવવા દે મારા ઉપર, તું અંતરાય કરમાં, મારી સાધનામાં વિક્ષેપ પાડમાં. ગજબ છે આ તો, આ બાવો ગજબનો છે. એલા આખો દી ભીખ માંગવા જાઉં છું ને બદલે સામેથી સમ્રાટ બોલાવે છે, હું આવીશ નહીં. બહુ લાંબો સંવાદ ચાલે છે અને સંવાદના અંતે બાદશાહ કહે છે કે જાઓ એને સમજાવો, અને નહીં તો કયો કે શિરચ્છેદ કરી નાખશો, સમજે શું તારા મનમાં, સમ્રાટની આજ્ઞાનો અનાદર, અને એક આવો મામૂલી બાવો, તારી હેસિયત શું, તારી મજાલ શું? કેમ કે એને હેસિયતના ખ્યાલ જુદા છે, પદ પદવી પ્રતિષ્ઠા ને પૈસો એ હેસિયત માને છે, આને કહે છે તારી હેસિયત શું? તો રાજાનો હુકમ ન માને, ઓલાએ જઈને કીધું કે હવે તો આ તલવાર એક જ છે, ખેજે તારા બાદશાહને કે તલવારથી તો તું આ દેહને ટુકડા કરી શકીશ, મારો આત્મા નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચૈન ક્લેર દંત્યાપો અચલો અયમ સનાતન. અરે તારા બાદશાહને કે આ શસ્ત્રોથી અમને કોઈ છેદી શકે એમ નથી, વાયુ સૂકવી શકે એમ નથી, મેઘ ભીંજવી શકે એમ નથી, અમે તો સનાતન છીએ, અજર અમર છીએ. આ હું આત્મ સ્વરૂપનું ભાન જે ભૂમિમાં છે એવી અધ્યાત્મ ધરતીમાં જન્મ લીધો છે, અને વિતરાગ પરમાત્માનું શાસન મળ્યું છે, અને આવો નિર્ગ્રંથ ગુરુ આ કાળની અંદર કોઈ મળે ને એવું મહાન આશ્ચર્યજનક એવું લોકોત્તર દેવનો આજે યોગ થયો.